અભિ નિરક્ષ કરવા માટે એને બહાર લઈ આવવા માટે પ્રાણી શરીર ના કામ સર્વ જ્ઞાની ગયે છે, મોટા ભાગે જ્ઞાની મંદિરો કન્યા ગયે છે. એટલે એ પ્રકારનું શરીર હોવું જોઈએ કે જેની અંદર વિચાર અને વાણી સરળ રીતે પોતાનું કામ કરી શકે. એટલે પ્રાણીના શરીરમાંથી મનુષ્યનું શરીર વિકાસ પામે. કારણ શું? કે જે વિશિષ્ટ પ્રકારની શક્તિ મનુષ્યને પ્રાપ્ત થઈ એને અભિવ્યક્ત કરવા માટે એ પ્રકારનું શરીર પ્રાપ્ત થયું, નહીં તો એ કામ ના કર્યું. જે વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થઈ એ બધે કાર્ય ન કરી શકે તો શરીરમાં ફેરફાર ન થાય. એવી જ રીતે હવે મનુષ્ય માટે જયારે અતિમાનસ અતિમાનવ આવે ત્યારે અતિમાનવની અંદર શ્રી માતાજીએ બહુ સ્પષ્ટ કર્યું કે જેમ પ્રાણી આપણને સમજી શકતું નથી, આપણે કેવી રીતે કાર્ય કરે છે પ્રાણી આપણને સમજી શકતું નથી, તેમ અતિમાનવ કેવી રીતે કાર્ય કરશે એને મનુષ્ય નહીં સમજી શકે. કારણ કે કાર્ય કરવાની રીતે જુદી હશે, એની સમજ શક્તિ એની જ્ઞાનનો પ્રકાશ એ જુદા જ પ્રકારનો હશે, એટલે એની આપણને સમજણ નહીં પડે. પણ એની એક વિશિષ્ટ શક્તિને વિરક્ત કરવા માટે આ શરીરની અંદર પણ ફેરફાર કરવો જોઈએ. તો એ પોતાની વિશિષ્ટ શક્તિનો પ્રયોગ ઉપયોગ કરી શકે. અને એ તો પ્રકાશમાં છે, કારણ કે જીવનનું પ્રકાશનું રૂપાંતર થઈ ગયેલું છે. પ્રકાશ દ્વારા જ સર્વશક્તિ સર્વકાર્ય થાય છે. પ્રકાશ જ મુખ્ય છે, એટલે આખું એ શરીર પ્રકાશનું હોવું જોઈએ. આપણા છ કેન્દ્રો છોગેશ મહારાજના જે કરવાનું છે, છક્રો એ છ ચક્રો દ્વારા એ છ ચક્રો વધી રહેતા હોવા જોઈએ. અને સાથે સાથે એ ઉર્ધ્વમાંથી આવતો પ્રકાશ આપણા સહસ્ત્ર દ્વારા આજ્ઞાચક્રની અંદર શુદ્ધિ ચક્રની અંદર હૃદય કેન્દ્રની અંદર ને નીચે છેક સુધી એ ઉતરી આવેલો હોવો જોઈએ એટલું જ નહીં, પણ એના દ્વારા આપણા સમગ્ર શરીરની અંદર રૂપાંતર થઈ રહ્યું. એટલે આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે, આપણું જે અસ્થિ તંત્ર છે, આપણું જે પાચન તંત્ર છે, શ્વાસોચ્છવાસનું તંત્ર છે, આ બધા જ તંત્રો આ બધા જ મિકેનિઝમ્સ વિલ બી રિપ્લેસ બાય ધ વર્કિંગ ઓફ લાઇટ. પ્રકાશના કાર્ય દ્વારા આ બધા જ કારણોનું નવીનીકરણ થશે, એ બધા જ કારણો અદ્રશ્ય થઈ જશે, આ બધા જ તંત્રો અદ્રશ્ય થઈ જશે. કારણ કે તો જ એ પ્રકાશ જે પરાત્મની સાથે એક છે, જે આનંદ અને શાશ્વત છે, એ પોતાની જાતને અહીંયા આગળ અભિવ્યક્ત કરી શકે. એટલે ગ્નોસ્ટિક બી વિજ્ઞાનમય પુરુષ નું શરીર પણ વિજ્ઞાનમય ચેતનાને અભિવ્યક્ત કરવા માટે એ બદલાયેલું હોવું જોઈએ. તો જ એ પોતાની કાર્યશક્તિને અહીંયા આગળ કરી શકે. એટલે આ રૂપાંતર જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી શ્રી માતાજી કહે છે તેમ એવા પ્રકારનું એક ઇન્ટરમીડિયેટ પાણી મનુષ્યથી આગળ, પણ હજુ અતિમાનવ ગર્ભ પછી આ અતિમાનવને જન્મ પણ આવે, પૃથ્વી પર નહીં આવે, પણ આવું પ્રકાશમય શરીર તો કેવી રીતે આવે? તો શ્રી માતાજીની શરીર કહે છે કે એ સૂક્ષ્મ જગતમાંથી સીધે સીધું અહીંયા આવી શકે, એને અત્યારના પ્રોસેસમાંથી પસાર ના થવું, પણ એ તો છેલ્લી અંતિમ વાત છે. પણ તે પહેલા એ શક્ય બને તે પહેલા પૂર્ણ પ્રકાશમય શરીરની અંદર રૂપાંતર થાય તે પહેલા એક ઇન્ટરમીડિયેટ બિંગ પછી ગાળાનું એક વ્યક્તિત્વ અહીંયા અસ્તિત્વમાં આવવું જોઈએ કે જેની અંદરની કાર્યશક્તિ અતિ મનસથી ચાલતી હોય, પણ હજુ એનું શરીરનું રૂપાંતર થયેલું ના હોય, એનું શરીર સામાન્ય પ્રયોગથી મળી આવે એ પ્રકારની એક બચગાળાની જાતિ અહીંયા આવી જોઈએ. અને એ જાતિ પોતાના પ્રયોગો દ્વારા પોતાની શક્તિઓ દ્વારા આ અતિમાનવને અહીંયા આગળ લઈ આવવાની અંદર સક્ષમ કરી શકે, એ પોતે રસ્તાઓ શોધી કાઢે કે જેથી એ અતિમાનવ સીધે સીધો અહીંયા આગળ અસ્તિત્વમાં આવી શકે. આ એને પૂર્ણ રૂપાંતર થયું કહેવાય. જેને છે એ કહે છે કે થોડુંક કરવાનું બાકી છે, એ આટલું કરવાનું બાકી છે એમ આપણે કહી શકીએ. એ આખી વાત અને લાઈક भाषा में जरा छोटा सर्व साक्षात्कार हो सारा अपने आप देखे अर्थनी अंदर स्वामी जी ने अपने श्री अरविंद की आध्यात्मिक स्पिरिचुअल पत्र होया कर सके एटूज नहीं भविष्य कथा आम दिन जो अवलोकन करी ज्ञाति मानव आवश्यक ज्ञाति मानव आगे न्याय करते थे ये बड़ी जो आपको हमें जन्म दर है इधर मानव जाति का समग्र भूतका समग्र वर्तमान का अरे भविष्य में अंदर पर जो बलि आवाहन छे ये सर्व निरूपण ये सर्व की वार्ता ये सर्व की बात कल्याण कार्य के लिए कर रही है इसलिए श्री माता जी कहते हैं कि जो कोई व्यक्ति ने આ યોગ કરવો હોય પૂર્ણ યોગ પ્રેક્ટિસ કરવી હોય એને જરૂરી માર્ગદર્શન સાવિત્રીમાંથી મળી જશે. આપણે ગઈકાલે વાત કરી હતી કે સાવિત્રીનું અભિનંદન આપણી અંદર એક દિવ્ય અગ્નિની પ્રગટીકરણમાં થાય છે અને એ દિવ્ય અગ્નિ આપણી અંદર એ આપણને આ માર્ગદર્શન કરે છે અને એ દિવ્ય રૂપાંતર લઈ જવાની અંદર મુખ્ય ભાગ ભજવે છે. And once kindled, it cannot be extinguished. एक बार ये अग्नि प्रत्याव हम आवे अच्छी ये बुझाई जाए तो भी आ वहाँ करने श्री माता जी कही थी ये बात श्वेतन ने सावित्री में मदद दी इसलिए पूर्ण रूपांतरण सुपरामिटल योग अथवा इंटीग्रल योग पूर्ण योग के माने नहीं जरूरी मार्गदर्शन सावित्री मन की मिली रहे એ પ્રકારની રચના શ્રી અરવિંદે સાવિત્રીની અંદર કરેલી છે. એ પ્રકારની વાત એ પ્રકારનું જ્ઞાન એ પ્રકારના આંદોલનો ખાસ એ અમે એની અંદર કરેલા છે. મંત્ર અને કવિતા એ અમે કહેશું કવિતા એ આની અંદર રહેલી રસવૃત્તિને દોષ છે. મંત્ર આપણી અંદર સર્જન કરે છે. મંત્ર સર્જન કેવી રીતે કરે છે મંત્ર ની અંદર જ્ઞાન અને સાકા જ્ઞાન અને શક્તિ જ્ઞાન અને સામર્થ્ય બંને એકી સાથે હોય છે. કારણ કે ઉત્તમ સ્થાન ઇન્ટ્યુશન ની અંદર અધિમનસ ની અંદર કે અતિમનસ ની અંદર રહે માટે એની અંદર જ્ઞાન અને શક્તિ બંને એક થઈને રહે છે. એટલે મંત્રના અંતરની અંદર મંત્રના લયની અંદર મંત્રના સૂક્ષ્મ લયની અંદર આ સામર્થ્ય રહેલું હોય છે. મંત્રના શબ્દોની અંદર અને મંત્રની પાછળ રહેલા વિચારની અંદર આ પ્રકાશ રહેલો હોય છે. એટલે પ્રકાશ અને સામર્થ્ય બંને મંત્રની અંદર એક થઈને રહે છે અને એ આપણી અંદર નવું સર્જન કરી શકે છે. ગાયત્રીનો મંત્ર જો જપવામાં આવે તો આપણે ઘણા દાખલા જોયા છે વિશ્વની અંદર કે ઘણી સિદ્ધિઓ ગાયત્રીના મંત્ર દ્વારા પ્રાપ્ત કરેલી છે. એવી રીતે આ મંત્ર અને સામાન્ય કવિતા એ બે વચ્ચેનો આ ભેદ છે. શ્રી અરવિંદે પોતાના ગ્રંથ ફ્યુચર પોએટ્રી ભાવિ કવિતા એ ભાવિ કવિતાની અંદર આખા એ ઇંગ્લિશ સાહિત્ય અંગ્રેજી સાહિત્ય એટલે અંગ્રેજી સાહિત્ય એટલે અંગ્રેજી કવિતા સાહિત્ય એનું વિહંગ અવલોકન કરી અને છેવટે વોલ્ટ વિટમેન ઉપર આવી ઉભા અને વોલ્ટ વિટમેનનું તે વખતના જમાનાની દર્શનો કરી એનું આલેખન એની આલોચના કરતા એની વિવેચના કરતા છે કે છે કે હવે આ વોલ્ટ વિટમેનની અંદર કવિતાનું પતન થઈ રહ્યું છે કે એનું નવીનીકરણ થઈ રહ્યું છે. શ્રી અરવિંદ કહે છે કે આ દેખાય છે પતન પણ એક નવું સર્જન થઈ રહ્યું છે. વોલ્ટ વિટમેન દ્વારા આ કવિતાની અંદર એક નવું સર્જન થઈ રહ્યું છે અને નવું સર્જન એ કવિતાને આગળ લઈ જશે અને કવિતાની અંદર જે ઋષિમુનિઓને માન્ય હતું એવી મંત્ર શક્તિને પ્રગટ કરવામાં આવશે. આ ભાવિ કવિતા વિશે આ વિધાન આ વાત કરી છે પણ એ તો આર્ય માસિકની અંદર જયારે ધારાવાહિક રીતે આ બધા પુસ્તકો લખતા હતા ત્યારે આ વાત હતી. પછી જયારે માતાજી આવ્યા એમનો યોગ અને સાહચર્યની અંદર સહકારની અંદર આગળ વધ્યો ત્યાર પછીથી અહીંયા આગળ ಬಡೋದರಿಂದ ರಾಜಾಚಾರ್ಯನೇ ಬೇಕಾಗಿರುತ್ತಿಲ್ಲ, ಕುರುರವಾರು ಕಾಗಿರಬೇಕು, ಅನೇಕ ಬಿಜು ಕಾಗಿರಬೇಕು, ಲವ್ ಅಂಡ್ ಟೇಕ್. ಈ ಬನ್ನೇರಿ ಅಂದ ಆದರ್ಶವೂ છે કે જે નાયક છે એ નાયક પોતાની નાયિકાને ગુમાવે છે અને એ નાયિકાને પાછી લઈ આવવા માટે જે પ્રેમના પ્રતિક રૂપે એ નાયિકાને પાછી લઈ આવવા માટે એને યમ સાથે મૃત્યુના દેવ સાથે કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે. એકની અંદર પોતાનું અર્ધું આયુષ્ય આપી દે છે, બીજાની અંદર કંઈક બીજું કોમ્પ્રોમાઇઝ કરે છે અને તે રીતે પોતાના પ્રેમ પાત્રને પાછું લઈ આવે છે. એવા બે કાવ્યો એમણે વડોદરાની અંદર લખેલા હતા. ઓબ્વિયસલી જેમ જેમ શ્રી અરવિંદ પોતાના આધ્યાત્મિક કાર્યની અંદર આગળ વધતા ગયા તેમ તેમ આ મૃત્યુ સાથેનું જે વ્યાપારી કોમ્પ્રોમાઇઝ એ થયું તો એમને પસંદ ન પડે, એટલે એમણે મૃત્યુ પરના વિજયને માટે, મૃત્યુ પરના સામેન વિજયને માટે સાવિત્રીની કથા એમણે પસંદ કરી. અને એવું કહેવાય છે કે વડોદરાની અંદર શરૂઆત થઈ હતી આ કવિતાની, પણ એવું કોઈ પુરાવા મળતા નથી. આ કવિતા 1916 સાલથી લખવામાં આવી છે, એની છેલ્લી પ્રત આપણને મળે છે. જૂના બધુની જે પ્રત મળે છે એ 1916 પ્રત મળે છે. જે 1916 આપણે આ લખવાની શરૂઆત કરી હતી એમ આપણે કહી શકીએ. પછી એ શરૂઆત નાના સરકાર સ્કેલ ઉપર લખાઈ હતી. પછી જયારે 1926 પછીથી 36 સાલમાં એમણે એ કવિતાને સંપૂર્ણ રીતે બટાડવાનું શરૂ કર્યું અને એનો વિસ્તાર તે વિસ્તાર કરતા ગયા અને વિસ્તાર કરતા કરતા પછીથી બધા એમને પૂછતા કે આ તમે શું કરી રહ્યા છો. બધાને ખબર હતી કે એક મહાન કાર્ય લખી રહ્યા છે પણ એ કોઈને બતાવતા ન હતા. એમાં કેરી શેઠના કરીને એક શિષ્ય હતા ખાસી મુંબઈના, શેરીની સાથે એમનો ઘણો પત્ર વ્યવહાર થતો હતો, એટલે એ બીજું કાર્ય કરી રહ્યા હતા. વિવેચના, કાવ્ય વિવેચના, એ કાવ્ય વિવેચનાના ધારાધોરણો એ અત્યાર સુધી આપણે રસવૃત્તિના આધાર પર કરીએ છીએ. રસોવૈ સહ એમ કરીને રસવૃત્તિના આધાર ઉપર આપણે એ કવિતાનું મૂલ્યાંકન, એ કવિતાની વિવેચના કરીએ છીએ. શ્રી અરવિંદે એક વિવેચનાના નવા ધારાધોરણો ઉભા કર્યા, કારણ કે શ્રી અરવિંદ જેમ જેમ ચેતનાની અંદર ઊંચાઈ ઉપર અને ઉપર જતા ગયા તેમ તેમ કવિતાઓ કઈ ભૂમિકાઓમાંથી લખાય છે, એનો પ્રેરણા સ્ત્રોત કઈ ભૂમિકા ઉપર છે, એ ઇન્ટ્યુઇશનમાં છે કે અલૌકિક માઇન્ડની અંદર છે કે હાયર માઇન્ડની અંદર છે કે ઓવર માઇન્ડની અંદર છે, આને ડિસ્ટિંગ્વિશ કરી શકાય એ પ્રકારની ચેતના ક્ષેત્રને પ્રાપ્ત થઈ, એટલે એ પ્રકારે તે તે ચેતનાઓમાંથી આ કવિતા આવેલી છે એમ એમણે વિશ્વના સાહિત્યમાંથી દાખલાઓ સહિત કહ્યું કે આ આ ઉચ્ચારણો આ આ ભૂમિકા ઉપરથી આવેલા છે. મહાભારતની અંદર નળ દમયંતીનો કથા આવે છે અને નળ દમયંતીની કથાની અંદર અલી મોટો ભાગ ભજવે છે, એટલે જંગલની અંદર એકતા એકલા જાય છે અને રાત્રે કલી એ બંનેની પણ છૂટા પાડવાની અંદર મોટો ભાગ ભજવે છે. તો રાત્રિના અંધકારની અંદર દમયંતીને એકલી છોડીને નળ ભાગી જાય છે અને રાત્રિના અંધકારની અંદર કમરાનો સ્વાદ, કમરાનો સાદ ત્યારે તરફથી પુકાર કરી રહ્યો છે અને ત્યારે દમયંતી એકલી ત્યાં રહેલી છે. અને મહાભારત કાળે તે વખતે લખ્યું છે કે વનમ રતિ ભયમ શૂન્યમ જલિકા ગણનાદિતમ, આ વન ભયજનક શૂન્ય ભાષે છે અને એ આ કમરાના સાદથી, કમરાના અવાજથી ભયજનક વધારે ભાષે છે. શ્રી અરવિંદે લખ્યું કે આ આખી એ કવિતા, આ આખું એ પંક્તિ એ ઓવર માઇન્ડમાંથી આવેલી છે. પછીથી ગીતાની અંદર અનિત્યમ અસુભમ લોકમ એમ પ્રાણી ભજસ્વમાન, ગીતાની અંદર આ પંક્તિ આવે છે. એ પંક્તિ પણ શરણને કહ્યું કે આ પણ આદિમનસની ભૂમિકા ઉપરથી આવેલી છે. એટલે વિશ્વની કવિતાઓમાંથી આવા આવા ચુનંદા, ચૂંટણી ચૂંટી કાઢેલા ક્રેઝી પંક્તિઓ એ બધા બધાના શિષ્યોને સમજાવે છે કે આ આ કવિતાઓ આ આ ભૂમિકાઓ ઉપરથી આવેલી છે. એમાં કેરી ચેતના એમના કવિતાની અંદર મુખ્ય શિષ્ય હતા. એટલે પેલી સેશનને મન કર્યું કે આ તો ઠીક છે, એક એક ફ્રેમ એક એક પંક્તિ જાણે કે આ કવિતામાંથી આવતી હોય એવું દેખાય છે, પણ જો એક પાંચ છ લાઈન કે સાત આઠ લાઈન કે દસ પંદર લાઈન જો આપણને મળી જાય કે આવી ભૂમિકા ઉપરથી આવે છે એવું જો આપણને મળી જાય તો આપણું મન એની અંદર સ્થિર કરી શકીએ, એના આંદોલનોને એના લયને અનુભવી શકીએ અને એ લય દ્વારા એ અનુભૂતિ દ્વારા એ કવિતાની અંદર કેવી રીતે સર્જન થઈ શકે એનું પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એટલે અમે શ્રી અરવિંદને પત્ર લખ્યું, શ્રી અરવિંદ મળતા નતા એટલે પત્રાચાર દ્વારા જ એમને મળી શકાતું. એટલે શ્રી અરવિંદને પત્ર લખ્યો કે હે ગુરુદેવ, તમે આ બધું અમને શીખવાડો છો પણ એ તો એક થિયરીની વાત થઈ, પણ પ્રેક્ટિસની વાત અમારે જોઈએ છે, તો અમને એક એવી પાંચ છ લાઈનો આપો તો એ લાઈનો વડે અમે એની અંદર એના લઈને સમજી શકીએ અને એને સમજવાનું અમારે માટે સુગમ બને. શ્રી અરવિંદે જવાબ આપ્યો, આવું નથી, વિશ્વના સાહિત્યની અંદર આવી કોઈ છે જ નહીં, આવી પંક્તિઓ કે સાત આઠ લાઈનો કે આઠ દસ લાઈનો છે જ નહીં, હું લાવું ક્યાંથી? જવાબ આપી દીધો. એની ચેતના ફરી જવાબ આપ્યો, ઓ ગુરુદેવ, તમે સમજ્યા નથી લાગતા, એટલો તમે તમારે શીખ્યું છે કે વિશ્વ સાહિત્યની અંદર આવી કોઈ પંક્તિઓ સસ્ટેન પેરેગ્રાફ છે જ નહીં, પણ અમને બધાને ખબર છે કે આવું સર્જન કોણ કરી શકે છે, તો તમે અમને એ સર્જન કરી છે એની આટલા પંક્તિઓ નથી આપો ને કે જેથી અમે એમ કહી શકીએ કે ભાઈ ચલો વાહ હનુમાન જ્ઞાનના છે. શ્રી અરવિંદ કહે છે, શ્રી અરવિંદ ફરી જવાબ આપે છે કે એવું તો કંઈ બની શકતું હશે કે તું મને એમ કહે કે ઇન્ટ્યુશનમાંથી તમે મને દસ પંક્તિઓ લખી આપો એટલે હું મારી અંદર ઓર્ડર કરું કે ચલો હે ઇન્ટ્યુશન, હવે તું તારામાંથી દસ પંક્તિઓ લખી કાઢ. એવી રીતે ઓર્ડર કરવાથી આ વસ્તુ જોઈ કાઢે છે, આ તો પ્રેરણાની વાત છે, પણ છતાં જો તને યોગ્ય લાગે તો આ છેલ્લું જે બધું મેં લખેલું છે એ તને મોકલાવું છું અને ફરી તને જે સમજણ પડે તે પર. એટલે પછી સાવિત્રીની પંક્તિઓ એની ચેતનાને પ્રથમ વખત તમને આપવા માંગુ એ વાંચી અને એ ચેતના એવા દર બદલ થઈ ગયા અને એમણે એની અંદરથી નવી નવી વસ્તુઓ શોધી કાઢી, પોતાના અનેક કાવ્યો એમાંથી લખ્યા અને છેવટે એ વાર્તાલાપોની અંદર એ ભદ્રાચાર્યની અંદર શ્રી અરવિંદે કહ્યું કે સાવિત્રીની અંદર એવા કેટલાક પેસેજીસ છે, મોટા લાંબા પેસેજીસ, પચાસ પચાસ સાહીઠ સિત્તેર લાઈનના એવા પેસેજીસ છે કે જેને શિયર બધી મનસમાંથી લખેલા હોય. આ પ્રેરણાનો ઉચ્ચતમ શિખર અતિમનસ તો હજુ પ્રગટ થવાની વાત, એટલે અતિમનસમાંથી લખી શકાય એવી કોઈ શક્યતા, અતિમનસમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને કવિતા લખી શકાય એવી કોઈ શક્યતા તે વખતે ન હતી. તો જ્યારે અતિમનસ આવે ને જગતની અંદર આવે ત્યાર પછીની વાત છે, પણ અત્યારે જો અધિમનસ અહીંયા એક્ટિવ છે તે અધિમનસની ભૂમિકા ઉપરથી આ કાવ્યોની અંદર સાવિત્રીની અંદર એવા પેસેજીસ છે કે જેને તમે એવું કહી શકો કે આ અધિમનસની અંદરથી લખાયેલા છે. એટલે મારો કહેવાનો બાબત એ છે કે દિવ્ય ભાવિ કવિતાની અંદર જે શ્રી અરવિંદે આગાહી કરી, ભવિષ્ય દર્શન કર્યું કે ભવિષ્યની કવિતાની અંદર કોઈ એવો અવાજ, કોઈ એવો કવિતાનો અવાજ આવવો જોઈએ જે મંત્ર શક્તિને પોતાની અંદર ચરિતાર્થ કરી શકે, જે મંત્ર શક્તિને પોતાની કવિતાની અંદર લાવી શકે, એનું ઉદાહરણ પૂરું પાડવા માટે એમણે સાવિત્રીનો મહાગ્રંથ કર્યો. બંને વસ્તુ છે એકી સાથે, પણ એની અંદર જે લય છે, એની અંદર જે શક્તિ મૂકેલી છે, એની અંદર જે જ્ઞાન મૂકેલું છે એ મંત્ર શક્તિ દ્વારા છે. અને તેથી શ્રી માતાજી કહે છે કે સાવિત્રીનું અનુશીલન તમે બુદ્ધિથી ન કરો પણ તમારા અંતરાત્માને સંભળાવો તો એ તમારી અંદર એક નવું સર્જન કરી શકે છે, એક દિવ્ય અગ્નિને પ્રગટાવી શકાય છે અને એ દિવ્ય અગ્નિ તમારી અંદર રૂપાંતરનું કાર્ય કરી શકે છે. આ વાત શ્રી માતાજીએ કહી અને શ્રી માતાજીએ બહુ ઘણું લખેલું છે એ બાબતની અંદર. શ્રી અરવિંદે જયારે આ ફરીથી જયારે રિવાઇઝ કરવાનું નક્કી કર્યું 1936 સાલ પછી, ત્યારે શ્રી માતાજી કહે છે કે શ્રી માતા શ્રી અરવિંદ મારી પાસે આવ્યા મને કહ્યું કે હવે મેં રડડ વગરની હોડીની અંદર બેસી અને મહાસાગરની અંદર નંબલાવ્યું છે,
અને હું આ મહાકાવ્ય લખવા માટે હું હવે તૈયાર થયો છું, હું તમારી મદદ માંગુ છું. શ્રી અરવિંદ શ્રી માતાજીને કહ્યું કે હું તમારી મદદ માંગુ છું કે આ રડડ વગરના ગુડીની અંદર બેસી અને હું આ કવિતાના મહાસાધનની અંદર સંભળાવું છું, પણ હું બહાર ઉતરીશ કે કેમ, કે તમે મને મદદ કરજો તો હું બહાર ઉતરીશ. શ્રી માતાજી લખે છે કે આવા મળે જ શ્રી અરવિંદ. આ કવિતા એ હટાતા ગયા અને કરતા 1946 ની અંદર પ્રથમ વાર એ પબ્લિશ થઈ. આખી નથી થઈ, થોડોક ભાગ જ થોડાક એન્ટ્રોસ પબ્લિશ કર્યા, અને 1950 ની અંદર એમને શરીર છોડ્યું તે પહેલા એક ભાગ અડધો ભાગ એમાંથી પ્રસિદ્ધ થયો, અને ત્યાર પછીથી 1952 ની અંદર બીજો ભાગ પ્રસિદ્ધ થયો, અને 1954 ની અંદર ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેન્ટર દ્વારા એ આખી કવિતા પબ્લિકેશન થયું, અને ત્યારથી આપણને સાહિત્ય મળે છે. આ સાવિત્રીની અંદર અડધો ભાગ પહેલો ભાગ એ રાજા અશ્વપતિનો યોગ છે. શ્રી અરવિંદ લખે છે કે આ અશ્વપતિનો યોગ એ ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. પહેલો તબક્કો કે જેની અંદર રાજા અશ્વપતિ પોતે પોતાની મુક્તિને પ્રાર્થના કરે છે, અને તે ભાગ પ્રથમ પર્વની અંદર ત્રીજા ચોથા અને પાંચમા કેન્દ્રની અંદર વર્ણવવામાં આવ્યો છે. પછી રાજા અશ્વપતિ એ ભુવનની યાત્રાએ આ જગતની પાછળ રહેલા સૂક્ષ્મ જગતોની અંદર યાત્રા કરે છે, અને એ સૂક્ષ્મ જગતની અંદર આ સ્થૂળ જગતની પાછળ સૂક્ષ્મ શારીરિક જગત છે, પ્રાણમય જગત છે, મનોમય જગત છે, નિમ્ન પ્રાણમય ભગત જગત છે, ઉર્ધ્વ પ્રાણમય જગત છે, નિમ્ન મનોમય જગત છે, ઉર્ધ્વ મનોમય જગત છે, આદર્શમય જગતો છે, સાક્ષી પુરુષનું જગત છે, મનોમય પુરુષનું જગત છે. આ બધા જગતોમાંથી રાજા અશ્વપતિ યાત્રા કરે છે, અને તે તે જગતના નિયમો, તે તે જગતના ગૂઢ રહસ્યો એ પ્રાપ્ત કરે છે, અને તેમ કરતા એક જ્ઞાનમય જગતો, હાયર નોલેજ, ગુપ્ત જ્ઞાનના પ્રદેશોમાં પસાર થાય છે. એ 15મા કેન્ટની અંદર શ્રી અરવિંદ આખું વર્ણન કરે છે. વિશ્વના આત્માની અંદર જાય છે, એ વિશ્વના આત્માની અંદર પોતે યાત્રા કરે છે, અને તે તે જગતોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રી અરવિંદ લખે છે કે આ જ્ઞાન એ એટલા માટે પ્રાપ્ત કરે છે કે જેથી કરીને અહીંના ઘણી નવીન સર્જન, નવીન ક્રાંતિ, નવીન ઉત્ક્રાંતિની અંદર આ બધી વસ્તુઓનો પ્રયોગ કરી શકાય. કારણ કે જગતની અંદર જે ઉત્ક્રાંતિ સ્થૂળ ભૂમિકા ઉપર થાય છે, એ સ્થૂળ ભૂમિકા ઉપર થતી ઉત્ક્રાંતિની અંદર આ બધા જગતોનો મુખ્ય ભાગ રહે છે. જો આ જગતોમાંથી પ્રેરણા અહીંયા પ્રાપ્ત ન થતી હોય, એ જગતોમાંથી પ્રેશર, એ જગતોમાંથી દબાણ આ ભૌતિક ભૂમિકા ઉપર ના થતું હોય, તો અહીંયા આગળ ઉત્ક્રાંતિ શક્ય નથી. આપણે એમ માનીએ કે આ મનુષ્ય પ્રકૃતિ દ્વારા આ બધી ઉત્ક્રાંતિ કરી છે. મનુષ્ય અણગઢ હતો, એ ઝાડની છાલ પહેરતો હતો અને કાચું માંસ ખાતો હતો, એમાંથી અત્યારે સુસંસ્કૃત માનવ બન્યો છે. તે એની પોતાની આવડત અને પોતાની બુદ્ધિ દ્વારા બનેલો છે, એ વસ્તુ શક્ય નથી. એ તો તે તે પ્રદેશોમાંથી, તે તે જગતોમાંથી આવતું દબાણ, આવતું પ્રેશર એ મનુષ્યને આગળ વધવા માટે પ્રેરણા આપે છે, અને એના દ્વારા અહીંયા જે વિક્રાંતિ થાય છે. આ સત્ય સમજીને જગતની અંદર જો આગળની ઉત્ક્રાંતિ કરવી હોય, તો એ ઉત્ક્રાંતિ અંદર જ્ઞાનના જગતો અને ઉર્ધ્વના જગતો છે, એ જગતોનું દબાણ પણ જોઈએ, તો એ ઉત્ક્રાંતિ સત્ય થઈ શકે. એટલે આ અપરિણ રહસ્યમય જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આજે અશ્વપતિ આ 15 ભુવનોની યાત્રા કરે છે, અને એ યાત્રા દ્વારા તે સર્વજ્ઞાનને પ્રાપ્ત કરે છે. પણ આ તો બ્રહ્માંડની અંદર જે અત્યારની પરિસ્થિતિ છે તેની વાત છે. વિશ્વ સમસ્તની અંદર જે અત્યારની પરિસ્થિતિ છે, જે ઓલરેડી એકોમ્પ્લિશ્ડ, ભલે હજુ અત્યારે સૂક્ષ્મ જગતોની અંદર હોય, સૂર જગતની અંદર ના આવેલું હોય, પણ એ બ્રહ્માંડની ફોર્મ્યુલાની અંદર આવી ગયેલી તરફો છે, પણ તેનાથી કંઈ નવીન સર્જન થઈ શકે નહીં. નવીન સર્જન નવો શબ્દ, નવો ઓમકાર, અને એનું સર્જન તો પરાત્પરની અંદર રહેલું હોય છે, અને પરાત્પરમાંથી એ શબ્દને લઈ આવવામાં આવે
અને એ આંદોલનને એને લઈ જવામાં આવે તો અહીંયા આગળ નવું સર્જન થઈ શકે છે. માટે 15 ઓવરોની યાત્રા એ પૂરતી નથી. મેરજનો અંતિમ કોયડો ઉકેલવાની માટે આટલું પૂરતું નથી. એને માટે પરાપરમાંથી અતિ વર્ષમાંથી કોઈ શક્તિને કોઈ નવા સર્જનને એના કઈ લઈ આવવું પડે અને એ રજાવીને અહીંયા આગળ સમાપન કરવું પડે. પણ એ સર્જન એ નવો શબ્દ એ આ 15 જગતોમાં થઈને આવે છે. માટે 15 જગતોનું જ્ઞાન એની ઓપર નિયમો સમજવા એના ઉપર માસ્ટરી મેળવવી એ જરૂરી છે. એટલે રાજા અશ્વપતિ આ 15 ભુવનોની યાત્રા કરી અને એ સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે જેથી કરીને માનવની અંદર નવી ઉત્ક્રાંતિ સિદ્ધ કરવાને માટે એ કાર્યનો પ્રયોગ કરી શકાય. પણ નવીન સર્જન કરવાને માટે શ્રી અરવિંદે સ્પષ્ટ લખેલું છે કે શ્રી મહાભગવતી પાસેથી આપણે એવું વરદાન પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ કે જે વરદાન દ્વારા આ મનુષ્ય જાતિનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ જગતના કોયડાને ઉકેલી શકાય. એટલે અહીંયા દિવ્ય સર્જનની સર્જન થઈ શકે એ મહાન વરદાન આપણે મા ભગવતી પાસેથી માગ્યું છે. અને એ વરદાનની ગાથા બીજા પર્વની અંદર મા ભગવતીના પર્વની અંદર શ્રેષ્ઠ કરે છે. ત્રીજા પર્વની અંદર પહેલા તો જેને અગ્નેય કહીએ એ અગ્નેયની અંદર યાત્રા થાય છે. અને અગ્નેયની યાત્રામાં આપણે ગઈકાલે વાત કરીએ વૈતરણી નદી અક્ષર બ્રહ્મમાંથી પસાર થવું જરૂરી છે. એટલે અગ્નેયરૂપી નિરંજન નિરાકાર નિર્ગુણ બ્રહ્મમાંથી પસાર થવું જરૂરી છે. પણ એ પણ અંતિમ રહસ્ય નથી. પરમાત્માનું પુરુષોત્તમનું જ્ઞાન, પુરુષોત્તમની ચેતના એ તો સર્વ આધ્યાત્મિક સમૃદ્ધિથી નવા સર્જનોથી સબળ છે. અને એ પુરુષોત્તમની અધિમત ચેતનામાંથી કોઈ નવીન તત્વને જો અહીં લઈ આવવામાં આવે તો એના દ્વારા અહીં નવું સર્જન થઈ શકે અને નવા સર્જન દ્વારા આ વિશ્વનો કોયડો ઉકેલી શકાય. એટલા માટે રાજા અશ્વપતિ એ મા ભગવતીની આરાધના અને મા ભગવતીની આરાધનાનું સુંદર ચરિત્ર છે. પણ પરાકર્મના કેન્દ્રમાં રહેલી અનંતને શાશ્વતીમાં રહેલી મા ભગવતી, અનંતને શાશ્વતીના કેન્દ્રમાં રહેલી મા ભગવતીના દર્શન રાજા અશ્વપતિ પ્રાપ્ત કરે. સુંદર વર્ણન જેને આપણે કહીએ કે અભિમનસમાંથી લખાયેલા કાવ્ય હોય એ પ્રકારનું અપૂર્વ વર્ણન આપણને એડોરેશન ઓફ ધ ડિવાઇન મધરનો જે સેકન્ડ પેરેગ્રાફ છે એ સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણને એ પ્રકારની વાત મળે છે. રાજા અશ્વપતિ આ દર્શન કરે છે અને આ દર્શન કરીને મા ભગવતીની ચરણે પડે છે અને ચરણે પડીને કહે છે કે તું મને વરદાન આપ કે ઓ વિમેન્સ ટુક પરેશનો વિધાર. એક મહાન આશા એની અંદર જન્મે છે અને એ મહાન આશા એ મા ભગવતી સમક્ષ રજૂ કરે છે કે જગતના પ્રતિનિધિ રૂપે હું તારી પાસે વરદાન માંગુ છું એક નવું સર્જન કરવા માટે હું મને આ શક્તિ આપ્યો. બીજો સર પૂરું થાય છે. ત્રીજા સર્જનની અંદર આત્માની સૃષ્ટિ, આત્માનું નામ અને નવી સૃષ્ટિ. એટલે મા ભગવતીના દર્શન થાય છે, મા ભગવતી પાસે વરદાન માગે છે, પણ ત્યાં સુધી મા ભગવતીના આ કેન્દ્રીભૂત અનંતતા અને શાશ્વતની અંદર જો એ પ્રવેશ ન મેળવે તો આ કયા પ્રકારનું નવું જગત છે કે કયા પ્રકારનું નવું જગત એને અહીં લઈ જવાનું છે એનું ફર્સ્ટ હેન્ડ જ્ઞાન એને પ્રાપ્ત થઈ શકે નહીં. માટે અનંતને શાશ્વતીમાં પ્રવેશ કરવો આ પરાત્મની અંદર દિવ્ય ચેતનાની અંદર આ પુરુષોત્તમની ચેતનાની અંદર પ્રવેશ કરવો એ અનિવાર્ય. જેવી રીતે એ 15 ભુવનોમાંથી પસાર થયો તેવી રીતે મા ભગવતીના દર્શન કર્યા પછી મા ભગવતીના જે અનંત વિગતો છે એ વિગતોની અંદર પ્રવેશ કરવો અને એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. માટે એ અનંત અને શાશ્વતની અંદર પ્રવેશ કરવા માટે પ્રયત્ન કરે છે. આપણી ચેતનાની અંદર કેટલીક વસ્તુઓ એવી છે જે આ વસ્તુનો નકાર કરે છે. રાજા અશ્વપતિની અંદર પણ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે, અનંત બ્રહ્માંડની યાત્રા એને કરી રહી છે, આ સર્વ ગુણ જ્ઞાન એને પ્રાપ્ત કરી છે અને છતાં પણ એ પોતાની અંદર એક પ્રકારનો નકાર અનુભવે છે. સબ કોન્શિયસ ની અંદર ને અચેત ની અંદર આ પરમ તત્વ નો નકાર રેઝિસ્ટન્સ એ અનુભવે છે. રાજા શબ્દ જેવા નિર્ણયો કરાવે છે કે આ ધી ઇનકોન્શિયન્ટ ટુ ઇઝ ઇન્ફિનિટ. The more its tendencies to insist to sound, the more its deadly steady is interesting. Our sarva jagato ananta chhe. Ane sarva jagato ananta vaye a achit. E pan ananta chhe. Ane jem jem aapne na ungano ma javano prayatna kare chhe. Tem tem lamba to jaye chhe. Sri Arvinde a achit nu vandan korvan. Andhakar ni mata. Ane andhakar na atma jo. Ane vandan. બીજા બધા સાતમા ને આઠમા કેન્દ્રની અંદર સુંદર રીતે કહ્યું છે. આ અજ્ઞાન બધા અંદર રાજા અશ્વપતિ જે ઉપદેશ છે એના કેન્દ્રની અંદર જાય છે. એના કેન્દ્રની અંદર અજ્ઞાનની માતા અંધકારની માતા અંધકારનું મૂળભૂત સ્થાન રહે છે. અને ત્યાં જ મૂળતા એના પરિબળો એ આ જગતની અંદર દિવ્ય ચેતનાનો નકાર કરી રહેલા છે. રાજા અશ્વપતિ કેન્દ્ર પણ જગતના એક પુત્ર તરીકે જગતના એન્જિનિયર જગતના એક માનવી તરીકે એની અંદર પણ આ અંધકાર આ અચિતની અંદર રહેલો આ નકાર એની અંદર પણ છે. એટલે શ્રી અરવિંદજીના લખે છે લેસ ધ હ્યુમન કાઇન્ડ ઇઝ ક્વાઇટ ધ ટ્રુથ. આ એવી વાત નથી કે માનવ માત્ર બંને પાત્ર માટે કંઈક ચલાવી લેવામાં આવે. અહીંયા આગળ કદું ચલાવી લેવામાં આવશે. પૂર્ણ શુદ્ધ વિશુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. મેકડે વાઇટ એ પ્રાપ્ત કરવી જોઈએ. અને તેથી ત્યાં સુધી આ નવું સ્વતંત્ર થઈ શકે છે. ને જો એ પાવર એને આપણે ઉભી આવે એની અંદર પ્રવેશ કરવામાં આવે અને આપણી અંદર રહેલું અજ્ઞાન લતાનો છેલ્લો ભાગ એ જો પુકાર કરી ઉઠે ક્રાય કરી ઉઠે અને એ વસ્તુને સ્પોઇલ કરી નાખે એવું બની શકે. લેટ ધ હ્યુમન ક્રાઇશ સ્પોઇલ ધ ટ્રુથ. હિ ટોલ્ડ ડિઝાયર ઓફ ધ બ્લીડિંગ રૂટ્સ એન્ડ ઓફર ટુ ધ ગોડ ધ ડેડનેસ. આ સર્વ જગતના મૂળની અંદર ડિઝાયર ઈચ્છા એ રહે છે. એને આપણે મોટિવેશન પ્રાપ્ત કરીએ અત્યારે. આ ઈચ્છા ના હોય કામના ના હોય તો માણસ આગળ કામ કરી શકતો નથી. અને આ ઈચ્છા એ વિવિધ ભૂમિકા ઉપર જુદા જુદા સ્વરૂપો રહેશે. એ અપેક્ષાનો રૂપ રહેશે. એ અપેક્ષિત પરિવર્તિત થાય છે. પણ એ જગતના મૂળની અંદર અચેતની અંદર એક કામના રૂપે વાસના રૂપે રહેલું છે. ઈચ્છા રૂપે રહેલું છે. એ ઈચ્છાને એના મૂળિયામાંથી કરી નાખવા પડે. અને જો એવું કરી નાખવામાં આવે તો વ્યક્તિ ઈચ્છાથી સંપૂર્ણ રીતે નિર્મૂળ કરી શકે. એ ઈચ્છા શક્તિ એ અહંકારનું આત્મતત્વ કેવું હશે. એ જગતની અંદર આપણો પ્રાણ કેવું હશે. ये जगत के अंदर जड़ तत्व के पूछे, ये जगत के अंदर अपने इंद्रियों करके से काम करते रहते, अब वर्णन नवीन सृष्टि ना दर्शन विदर राजा अशोक ना मुके श्री अरविंद करे અને એ દર્શન એ વસ્તુ વર્ણન કર્યા પછી શ્રી અરવિંદ કહે છે હી સો એ વર્લ્ડ ધેટ ઇઝ, હી સો એ વર્લ્ડ ધેટ ઇઝ ફ્રોમ એ વર્લ્ડ ટુ બી. જે જગત એને ઉતરી આવવાનું છે એ જગત માંથી એને અત્યારના આ જગત નું દર્શન કર્યું. રાજા રાષ્ટ્રપતિ એક નવીન સૃષ્ટિ છે એને ઉતરવાની માટે તૈયાર થઈ રહ્યો મેલી છે. એ જગત માં એ ઉભો છે, એ જગત ની અંદર એ પોતે રહેલો છે અને એમાંથી આ જગત કયા પ્રકારનું છે એનું એ દર્શન કરે છે. આ આખું એ વર્ણન ત્રીજા વર્ણના ત્રીજા કેન્દ્ર ની અંદર આત્માનું ધામ અને નવી સૃષ્ટિ એની અંદર જે સુંદર રીતે પછી એના કથાની અંદર છેવટે મા ભગવતી સાથે વરદાન પ્રાપ્ત કરે છે. મા ભગવતી એની સમક્ષ પ્રગટ થાય છે અને એ પ્રગટ થઈને રાજા અશ્વપતિને કહે છે નાઉ વેલોન સ્ટેન્ડેસ ઇન ધ ઇટર્નલ ગ્લો, નો સોલ ઇન ધ કમ્પેનિયન ઇન ધ લાઈફ, એલોન નાઉ સ્ટેન્ડેસ ઇન ધ ઇટર્નલ ગ્લો, વોટ ગ્લો હેઝ કમ ઇન ડાઈંગ બટ આસ્ક નો મોર. મા ભગવતે કહે છે કે તું એકલો જ આગળ જોયું તું મનુષ્યની અંદર પ્રથમ આ જ્ઞાન રાજા અશ્વપતિ અશ્વપતિ નો યોગ શ્રી અરવિંદ નો યોગ છે. કારણ કે શ્રી અરવિંદ લખે છે કવિતા લખનાર શ્રી અરવિંદ છે, શ્રી અરવિંદ પોતાના સાક્ષાત્કાર ની અંદર લખ્યા છે અને રાજા અશ્વપતિ ના નિમિત્તે સાવિત્રી ના પિતા જે મા ભગવતી પાસે જે વરદાન માંગી રહ્યા છે એ વિશ્વનો પ્રતિનિધિ રાજા અશ્વપતિ એ રાજા અશ્વપતિ ના મુખે રાજા અશ્વપતિ રાળ વર્ષે તપશ્ચર્યા કરે છે અને એ તપશ્ચર્યા ની અંદર શ્રી અરવિંદ જે કથાનક છે એ કથા છે એનો સિમ્બોલિક ઉપયોગ કરી અને પોતાના યોગને પોતાના આખા એ યાત્રા ને પોતાની સાધના ને આખી વર્ણન કરે છે. ફર્સ્ટ ધીસ નોલેજ હી હેડ ધ ટાઈમ બોર્ન મેન, કાળ ગયા મનુષ્ય ની અંદર પ્રથમ આ જ્ઞાન રાજા અશ્વપતિ ને પ્રાપ્ત થયું હતું અને મા ભગવતી એને કહે છે લવ એલોન સ્ટેન્ડેસ એઝ ઇટર્નલ ડોર્સ, નો સોલ ઇઝ લાઈક કમ્પેનિયન ઇન ધ લાઈફ, એલોન લવ સ્ટેન્ડેસ એઝ ઇટર્નલ ડોર્સ, વોટ એવર હેઝ વન ઇઝ ડાઈન. એ જે પ્રાપ્ત કર્યું છે એ સારું છે પણ હવે તો આથી વધારે કઈ માંગતો નહીં. હું આખું આર્ગ્યુમેન્ટ કરે છે ટ્રુથ બોર્ન ટુ સૂન માય બ્રેક ધ ઇમ્પરફેક્ટર, માય નોલેજ ઇઝ ડેન્જરસ, માય પાવર ઇઝ ડેન્જરસ, અને ટ્રુથ બોર્ન ટુ સૂન માય બ્રેક ધ ઇમ્પરફેક્ટર. જો આ મારા સત્યને મારા પ્રકાશને મારા સૂર્યને જો ઉતાવળે આ જગતની અંદર તૈયાર થયા વગર જો તું એને લઈ પ્રયત્ન કરીશ તો આ જગત વિનષ્ટ થઈ જશે. શ્રી અરવિંદે આ લખ્યું છે, શ્રી અરવિંદે લખ્યું છે કે અમે અતિ મનસ માંથી આવીએ છીએ પણ અતિ મનસ ની અંદર રહીને અમે આ જગતને બદલવાનો પ્રયત્ન નથી કરતા. જો અતિ મનસ ની શક્તિથી અતિ મનસ ની અંદર રહીને આ જગતને બદલવાનો પ્રયત્ન કરીએ તો એ જુદા પ્રકારનો પ્રયત્ન થાય, એનાથી જગતની અંદર છિન્ન વિચ્છિન્ન થઈ જાય, આ જગત છિન્ન વિચ્છિન્ન થઈ જાય, એની અંદર વિનાશ વધારે થાય. અમે આ જગતની અંદર એ સત્યને અતિ મનસને ઉતારી લાવવા માંગીએ છીએ અને એના આધાર ઉપર જગતને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સત્યના આધાર ઉપર એ પૃથ્વીને સત્ય ઉપર ઉતારી, એ સત્યને પૃથ્વી ઉપર ઉતારી રાખી એના આધાર ઉપર આ જગતને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે જો ત્યાંથી પ્રયત્ન કરીએ તો આ જગત જુદી રીતે બદલાય અને એ જગતને બદલાવાની અંદર એ એક ઉપરથી આવેલો આદેશ હોય અને એ આદેશ આ જગતને છિન્ન વિચ્છિન્ન કરીને નવું સર્જન ઉભું કરે, એ નવું સર્જન આની સાથે એકરૂપ થઈને એટલે ટુ ફોર ટુ સુટ માઇન્ડ ફેટ એની પર அதே மனுஷத்திற்கு அவன் நாமம், மனுஷத்திற்கு உணவு போச்சு. இவர்தான் வர்ணன் நான் பகவதி ராஜா அஸ்வபதி வர்ணமே செய்து மானன் இச்சை சேர்க்கை கடை சேர்க்கை ઉતાવળે આવશે માગતો નહીં. તું જે કાર્ય કરે છે તે કરતો જા, માનવતાને મદદ કરતો જા, પણ મારો પરમ આશીર્વાદ મારી પરમ શક્તિની માગણી તું ન કરતો. કારણ કે એ અકાળે આવેલું જગત કાલે આવેલી વસ્તુ આ જગતને છિન્ન વિચ્છિન્ન કરી શકે છે. આ લાંબો પેરેગ્રાફ, લાંબુ વર્ણન શ્રી અરવિંદે શ્રી માતાજીના મુખે રાજા અશ્વપતિને ઉદ્દેશીને આ લખેલું છે. એમાંથી પછીથી રાજા અશ્વપતિ પોતે ઉત્તર આપે છે. How should I rest content with the mortal days in the realm bigger of terrestrial things? I who have seen behind the cosmic mask the glory and the beauty of thy face. Anandane Shashwatani Andana Kendra Kendra Raya Dara Mukharvindana Darshan Kera Pashiti Aliyarthi Pashiti. How should I rest content with the mortal days in the realm bigger of terrestrial things? I who have seen behind the cosmic mask the glory, the greatness, the glory and the beauty of thy face. અહીંયા ભી અમે કામ કરી રહ્યા છીએ અને કામ અમારે વૈદ્યો કરીએ છીએ, પણ એ વૈદ્યની અંદર અમને કોઈ શેરબા વાળતો નથી. આ યુગોથી અમે આ કામ કર્યા કરીએ છીએ. અહીંયા આગળ કોઈ દેવ રડ્યો ખડ્યો જે પસાર થાય છે અને રડ્યો ખડ્યો દેવ અહીંયા આગળ કોઈ સર્જન કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ સ્થાયી ટકી શકતો નથી. તો શું અમે આ કાયાને માટે આવા વૈદ્ય કરવા માટે અહીં સજા રહ્યા છીએ? શું તારી કોઈ શક્તિ અમને મદદ કરવા માટે તૈયાર નથી? આના કારણે આકૃતિ અરુણાએ આ પદ્ધતિને કરે છે. અને પછીથી પોતે જે દર્શન કરેલું છે તે દર્શનની વાત કરે. એ જાય ને દાન સબ શિવા તુમને પાસ દેવલ કન્નડ તો બોલ દે કોમ હર્ટ વોઝ ઓવર એન્ડ વિથ ફાયર ઇન ધ રોર ઓફ ડેથ. Clamoring to say a word in the mirror and day, there was a clangor of destruction's wings, titan's battle cry within my ears, alarm and rumor shook the arm at night. Shivanam tandam drishya samagra bhutkarne vishinatma mani tayyarte ne ubhe kuchu. Shivanam tandam drishya joi lehe kuchu ubhe, Shivanam tandam drishya samagra bhutkarne vishinatma mani પોતાના છંદો લઈને આ વિશ્વની અંદર રુદ્ર પોતાના વિનાશને સજવાને માટે ભવિષ્ય ભૂતકાળને ઘૂસી નાખવાને માટે એ તાંડવ નૃત્ય કરવા માટે તૈયાર થઈને ઉભેલા છે. આઈ સો ધ ઓમનીપોટેન્ટ સ્લેવિંગ પાયોનિયર્સ ઓવર ધ હેવનલી વર્લ્ડ વિથ ટર્ન્સ ઓવર લાઈટ કમ ક્રાઉડિંગ ડાઉન ધ એમ્પર સ્ટેર્સ ઓફ અર્થ. ઓલ ધ નર્સ ઓફ ડિવાઇન મલ્ટિટ્યુડ આઉટ ઓફ ધ પાથ ઓફ ધ મોર્નિંગ સ્ટાર ધે કેમ ઇન ધ લિટલ રૂમ ઓફ મોર્ટલ લાઈફ. I saw them cross the twilight of a day, the sun-eyed children of the marvelous dawn, the great barrier to the bright clouds of calm, the massive barriers of the world, and wrestlers with destiny in the midst of will, the laborers in the bodies of the gods, the messengers of the incommunicable, the architects of the mortality. Amaratvana Sabadiyole Hu Upadhi Amrata Jainas. સર્વ સામર્થ્યના શક્તિદાતા પુત્રોને ઉપરથી અવતરતા જોઈ રહ્યો છું. એ આવી અને આ જગતને તે સ્પર્ધી કાઢવા માટે તૈયાર થઈને ઉભેલા છે. હું એમને જોઈ રહ્યો છું એ આવતા અને તું હવે શા માટે ના પાડે છે? શ્રી અરવિંદ એક જગ્યાએ લખે છે કે જગતની અંદર આ ભૌતિક ભૂમિકાઓ પર તૈયારી કરવાનું કામ મારું છે, પણ એ તૈયારી કર્યા પછીથી આ અનંત અને શાશ્વતની ભૂમિકા ઉપર રહેલા મહાત્માઓને દિવ્ય પુરુષોને હું વિનવણી કરી રહ્યો છું, એમને આવવા માટે સમજાવી રહ્યો છું કે તમે આ પૃથ્વી પર આવો અને પૃથ્વીને એક દિવ્ય જગત બનાવી દો. તો એ દિવ્ય પુરુષોને આ પૃથ્વી પર અવતરવા માટે હું એમને વિનવણી કરી રહ્યો છું, એમને સમજાવી રહ્યો છું. I saw the omnipotent slaving pioneers over the heavenly world. Shama ne na pade. Aakhi baat
राजाश्वपती मां भगवतीने तात्री अनुनय भक्ति पूर्वक नमस्कार पूर्वक समझावे छे। त्यारे मां भगवती कहे छे वंश डिसेंड एंड टेक द आयरन लॉन्ग, छेवटे प्रार्थना करे छे કે તારું આનંદમય જગત એ તૈયાર થઈને ઉભેલું છે, તારું આનંદમય હૃદય આ જગતની અંદર દેવીઓ પ્રાર્થના કરવા માટે તૈયાર છે, તું એક આશીર્વાદ આપ, તું એક અનુમતિ આપ, તું એક વરદાન આપ, અને એ વરદાન એ અનુન અને એ આશીર્વાદથી આ જગતની અંદર સર્વ વસ્તુ બચાઈ જશે। મા ભગવતી છે બધે કન્વિન્સ થઈ અને પુકારને સાંભળે છે અને પુકારનો ઉત્તર આપે છે। I have heard thy cry, one shall descend and break the iron law, change nature's doom by the lone spirit's power, a limitless mind that can contain the world, a sweet and violent heart of violent arms, moved by the passions of the God shall come. Age shall be changed by an unchanging will. Ek avatar mein se, ye avatar mein aapko kehu swarup hai, swarup ko varnan kar rahe hain। A limitless mind that can contain the world, a sweet and vibrant heart of ardent arms, moved by the passions of the God shall come. Savitri, Satyavan's putri tarike, Raja Ashwapati's putri tarike, je janma leshe, hu Maa Bhagavati, e Savitri rupe tarike je janma leshe, ane maru swarup kevu hashe, e aashirvad, e anumati, e vardan, Raja Ashwapati ne apeshe। One shall descend and break the iron law, change nature's doom by the lone spirit's power, a limitless mind that can contain the world, a sweet and violent heart of ardent arms, moved by the passions of the God who shall come. Fate shall be changed by an unchanging will. Raja Ashwapati ne aa varadan prapta thai jaye chhe, ane ek vyakti potana mate varadan maangu, aa vishwane mate varadan maange chhe, aa vishwani andar ek navin sarjan thai shake ena mate varadan maange chhe। અને એ વરદાન મા ભગવતી આપે છે। અહીંયા આગળ ત્રીજો પર્વ સમાપ્ત થાય છે। ત્રીજા પર્વની અંદર મા ભગવતીના પર્વની અંદર રાજા અશ્વપતિને વિશ્વને માટે, વિશ્વના આત્મા એવા સત્યવાનના ઉદ્ધારને માટે, સત્યવાન કોણ છે? વિશ્વની અંદર રહેલો આત્મા, માનવની અંદર રહેલી દિવ્યતા, એ માનવની અંદર રહેલી દિવ્યતાનો ઉદ્ધાર કરવાને માટે રાજા અશ્વપતિ વરદાન માગે છે। કોઈ સામાન્ય ભક્તોનો ઉદ્ધાર કરવા માટે નહીં, તો એ વરદાન મા ભગવતી આપે છે। અને એ વરદાન દ્વારા સત્યવાનનો ઉદ્ધાર થઈ શકે એવું વરદાન આપવાને માટે મા ભગવતી પોતે અહીંયા અવતરશે। રાજા અશ્વપતિની પુત્રી તરીકે એવું વરદાન આપી અને આ ગ્રંથ આ પર્વ અહીંયા પૂરું થાય છે। અહીંયા રાજા અશ્વપતિનો યોગ પૂરો થાય છે। રાજા અશ્વપતિનો યોગ અડધી સાવિત્રીની અંદર, દુકાનો તમે જુઓ તો અડધી સાવિત્રીની અંદર રાજા અશ્વપતિનો યોગ વર્ણન કરે છે। ત્યાર પછી સાવિત્રીનો જન્મ થાય છે, એ મોટી થાય છે, એનો રાજા અશ્વપતિ પોતે કહે છે કે હવે તું મોટી નહીં, હવે તારો સાથીદાર તું શોધી કાઢ, અને સાથીદાર શોધવાને માટે જાય છે। એ શોધીને પોતાના પિતાને ઘરે આવે છે, ત્યાં નારદજી ઉભેલા હોય છે અને નારદજી બધું જાણી જાય છે। નારદજી પોતે કહેતા નથી કે આ શું થવાનું છે, સુંદર વર્ણન, અદભુત વર્ણનો મળી આવે છે। ત્યાં આગળ નારદજી પૂછે છે કે આ ક્યાંથી આવે છે, આ કોણ છે? એટલે રાજા કહે છે કે આજે મેં એના સાથીદારને શોધવા મૂકી હતી, એ શોધીને લઈને આવી છે, હવે એ ડિક્લેર કરશે કે કોને શોધીને આવી છે। એટલે સાવિત્રી પોતે ડિક્લેર કરે છે કે મેં આ રાજા અમે સત્યવાનને શોધી કાઢ્યો છે, એ જંગલની અંદર એના અંત પિતાની સેવા કરવા માટે જંગલની અંદર રહેલો છે, એને મેં ખતમ કર્યો છે। નારદ કઈ બોલવા જાય છે પણ એ ભવિષ્ય કથન કરવા જાય છે, પણ રાજા અશ્વપતિ અટકાવે છે કે સત્ય વચન જરૂર નથી, અત્યારે અમે જોઈ લીધું છે શું થવાનું છે, પણ અમે સત્ય બોલીને અત્યારે ક વખતે ઉત્પાદન નહીં, પણ રાણી ખબર પડી જાય છે કે રાજા સાવિત્રીને જીનામણી કરે છે, ના પાડે છે. ના, અમે જે પસંદગી કરેલી છે તે જ પૂરતી છે, આથી વધારે પસંદગી કરવાની નથી. તે વાત આખી પૂરી થઈ જાય છે. મારે જે કહેવાનું છે તે કે સાતમો પર્વ શરૂ થાય છે અને સાતમા પર્વની અંદર ફરીથી યોગની મીમાંસા, યોગની આખી એક પ્રણાલી, યોગનું વર્ણન શ્રી અરવિંદ ફરીથી કરે છે. અહીં આગળ મોટો રહસ્ય છે અને રહસ્ય આપણે સમજવું જોઈએ કે સાવિત્રીના અડધા ભાગની અંદર, સાવિત્રીના અડધા ભાગની અંદર શ્રી અરવિંદ પોતાની સાધના રાજા અખુપતિના યોગ દ્વારા રજૂ કરે છે. ત્યાર પછીથી સાવિત્રી પોતે યોગ કરે છે. કથામાં આવે છે કે જે રાત્રે ઉપવાસ કરે છે, આ જેઠ મહિનાની વડ સાવિત્રીનું વ્રત, એ ત્રણ દિવસનું વ્રત હોય છે, એ એ વડ સાવિત્રીના વ્રતનું જે આખું એ મહિમા છે, એનું જે વિધાન છે, એનો ઉપયોગ કરી, એને પ્રતિક તરીકે ઉપયોગ કરી રાજા એટલે કે સાવિત્રી પોતે યોગ શરૂ કરે છે એનું વર્ણન છે. તો જે આપણને પ્રશ્ન થાય તે આ છે કે અડધા ભાગની અંદર શ્રી અરવિંદે પોતાના યોગની આખી વર્ણન, પોતાના યોગની સ્વયં સિદ્ધિઓ અને સાવિત્રી પાસેથી વરદાન માંગ્યું એ આખી વાત કર્યા પછીથી હવે સાતમું આખો એ પર્વ કરી પાછું યોગનું પર્વ શા માટે નથી? વાત એમ છે અને આ વાત આપણે સમજવી જરૂરી છે. કારણ કે અત્યાર સુધીની આધ્યાત્મિકતાની અંદર વ્યક્તિરૂપ પરમાત્માનો હંમેશા નકારવામાં આવે છે. સાંખ્યની અંદર એવું કહેવામાં આવ્યું કે અનંત અનેક પુરુષો છે, પ્રકૃતિ એક જ છે. વેદાંતે એવું કહ્યું કે અનેક પુરુષો હોઈ શકે ને એકમે વાત નથી એમ બ્રહ્મ. અને તેથી આ પુરુષો હોય તો પણ પ્રકૃતિની અંદર પડતા પરમાત્માના પ્રતિબિંબો છે એ પ્રતિમૂર્તિઓ નથી, એ કોઈ વાસ્તવિકતાઓ નથી, એ કોઈ એકમ નથી, પણ જુદા જુદા વાસણોની અંદર, પાણી ભરેલા વાસણોની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે છે તે છે, એમાં કોઈ વાસ્તવિકતા છે નહીં. એટલે આપણી અંદર રહેલી આધ્યાત્મિક વાસ્તવિકતાને પણ નકારવામાં આવે છે. તો પછી આ વ્યક્તિત્વ શેની આજુબાજુ દેખાય? આ રહસ્ય અંગુષ્ઠ માત્ર પુરુષો અંતરાત્મા સદા જના નામ જલય વિષ્ઠ, આ ઉપનિષદોની અંદર આ વાત કર્યા પછીથી પણ સૈકાઓ સુધી, સહસ્રાબ્દીઓ સુધી આપણે આપણી અંદર રહેલા દિવ્યતાને નકારવાની વાત કરી છે. અને ઘટાકાશને દીગા ચિરાકાશની અંદર મેળવી દો એટલે ઘટાકાશ તૂટી જાય અને ચિરાકાશની અંદર મળી જાય. વ્યક્તિત્વની એકતા એ રહેતી નથી. ગીતાની અંદર કહ્યા છતાં મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન, એ સનાતન અંશ મારો રહેલો છે, સનાતન તત્વ અનાદિ કહેશો અને અનંત અનંત, એ અનાદિ અને અનંત મારો અંશ આ મનુષ્યની અંદર રહેલો છે. એવું ગીતાએ 5000 વર્ષ પહેલા કહ્યું હોવા છતાં આપણી ફિલોસોફી આ રીતે, આપણી આધ્યાત્મિક આ રીતે આગળ વધેલી છે. વેદકાલીન જમાનાની અંદર એ વ્યક્તિની અંદર રહેલી દિવ્યતા અંગુષ્ઠ માત્ર પુરુષાંતરાત્મા એને 1 વર્ષના બાળકની ઉપમા આપવામાં આવે છે. આ દેવો આપણી અંદર 1 વર્ષના બાળકનું સર્જન કરે છે અને એ સર્જનના આધાર ઉપર અહીંયા આગળ દિવ્યતાને લાવી શકાય છે. એટલે આપણી અંદર રહેલો ચૈત્ય પુરુષ ઉપરથી અવતરથી એ દિવ્યતાનો પાયો હોય છે. અત્યાર સુધીની આધ્યાત્મિકતાની અંદર વિશ્વની અંદર દિવ્યતા લાવવાની કોઈ વાત હતી નહીં, માટે અંગુષ્ઠ માત્ર પુરુષો અંદર આત્મા યમ તદ્વાજા પરમ લાભમ મન્યતે ના અધિગમ તથા યત્ન ચિત્તોનો દુઃખે ને ગુરુણાભી વિચારે તે ગીતાની પરિભાષા આપણે ગણકારી ન હતી. કારણ કે જીવનની અંદર દિવ્યતા લાવી શકાય, આ પૃથ્વી ઉપર દિવ્યતાને લાવી શકાય એવું આપણે માનતા ના હતા. તો વિસ્તા તત્વ છે એને ઉજાગર કરવાની બદલે એ વસ્તુને સિદ્ધ કરવા માટે એ અંગુષ્ઠામાં પુરુષનો વિકાસ કરી અને દિવ્ય પુરુષ રૂપે પ્રગટ કરવાને માટે શ્રી અરવિંદે આખું એ સાધનું પર્વ લખ્યું છે. અને એ મા ભગવતીનું પર્વ છે, મા ભગવતીનો યોગ છે, કારણ કે મા ભગવતી ઇઝ અ મીડિયેટ્રિક્સ બિટવીન ધી અર્થ એન્ડ ધી સુપ્રીમ. એ મા ભગવતી એ આપણી અંદર રહેલો આ ચૈત્ય પુરુષ અને પરમ પરમાત્મા એ બે વચ્ચેની મધ્યસ્થી તરીકે કામ કરે. એટલે એ જો આપણા અંતરમાં રહેલા એ વિજેતાનો ઉદ્ધાર કરી શકે, એ પરમાત્મા તરફ એને લઈ જઈ શકે, તો જગતની અંદર દિવ્યતાને પ્રાપ્ત કરી શકાય. અને એને માટેનો પ્રથમ કાર્ય આપણી અંદર રહેલી દિવ્યતાને બહાર લઈ આવવાનું છે. સાચી વાત કરી એની બાદ પાંચમા સર્ગની અંદર આ સાતમા પર્વની અંદર કરવામાં આવી છે. તો આટલા માટે શ્રી અરવિંદે આ યોગ, ધ બુક ઓફ ધ યોગ, એ આખું એ પર્વ આપણને આપ્યો અને એના દ્વારા આપણી જે અંદર રહેલી જે દિવ્યતા છે એ દિવ્યતા ઉપરથી ઉતરી આવેલા પ્રકાશને માટે એ પાયો બની રહે એના આધાર ઉપર. કારણ કે મન પ્રાણ ને શરીર તો જન્મે જન્મે બદલા કરે છે, એમાં સ્થાયી તત્વ કશું છે નહીં. આ મન જે અત્યારે આપણી પાસે છે એ આવતા જન્મની અંદર, ગયા જન્મમાં એ મન ન હતું, આવતા જન્મમાં પણ એ મન નહીં હોય. આ શરીર પણ જુદું છે, આ પ્રાણ પણ જુદો છે, તો આની અંદર સ્થાયી તત્વ કયું, કયા સ્થાયી તત્વ ઉપર આ સર્જન થઈ શકે, એ આપણી અંદર રહેલો એક વર્ષનો બાળક એવું વેદ કહે છે. એ એક વર્ષના બાળક એ દિવ્ય તત્વ છે આપણી અંદર રહેલું, એ દિવ્ય તત્વનું સર્જન અને સંવર્ધન આ દેવો કરી રહ્યા છે. એ તત્વના આધાર ઉપર આ દિવ્ય સર્જન જગ્યા શક્ય છે અને એની મધ્યસ્થી આપણી અંદર રહેલા દિવ્ય તત્વ અને પરાત્પર પુરુષ એ બેની વચ્ચેની મધ્યસ્થી મા ભગવતી કરે છે. એ મા ભગવતીની મદદ વગર આ ભૌતિક ભૂમિકા ઉપર એની અંદર રહેલા આ દિવ્ય તત્વ ઉપર એ પરમ પ્રકાશ અને પરમાત્માની અનુમતિ, પરમાત્માનું વરદાન, પરમાત્માનું દિવ્ય સર્જન થઈ શકે. આ વાત સાતમા પર્વની અંદર પાંચમા સર્ગમાં છઠ્ઠા સર્ગમાં આગળની વાત છે, પણ એ પર્વોની અંદર એ સર્ગોની અંદર આ વાત કરવામાં આવી છે. ત્યાર પછીથી આપણે છેલ્લી વાત શરૂ કરીએ કે અગિયારમા પર્વની અંદર જેમ કોઈ પણ આવા મહાગ્રંથો હોય આપણા પૌરાણિક, એ ગ્રંથોની અંદર છેવટે એવું કહેવામાં આવે કે આનું ફળાદેશ શું, આનું ફળ શું પ્રાપ્ત થશે. ગીતામાં પણ છેવટે આવે તો આ સાવિત્રી, આ તો મહાગ્રંથ લખાવે સાવિત્રી યમરાજાને મહાત કર્યા પછીથી પણ ઉર્ધ્વના જગતોમાં જાય છે. ઉર્ધ્વના જગતોની અંદર પણ એને એવું સમજાવવામાં આવે છે સાવિત્રીને કે તું અહીંયા આગળ રહે સત્યવાન અને સાવિત્રી બંને આ અમૃત જગતોની અંદર, આનંદમય જગતોની અંદર નિવાસ કરો. તમે તમારું સર્જન અહીંયાગડી કરો, આ ભૂખે છોડી દો, પૃથ્વી પર કશું સાચું સર્જન થઈ શકતું નથી. સાવિત્રી ના પાડે છે. ચાર વખત સાવિત્રીને સમજાવવામાં આવે છે કે તને હું આ વસ્તુ આપવા માટે તૈયાર છું, તને હું આ વસ્તુ આપવા માટે તૈયાર છું, તને હું આ વસ્તુ આપવા માટે તૈયાર છું. સાવિત્રી કહે છે કે મારે બધું જોઈએ છે, તમે જે આપવા માંગો છો એ બધું જોઈએ છે, પણ એ પૃથ્વી પર જોઈએ છે, અહીંયાગડી નહીં. આ તો અમારો ઘર છે, અમે તો અમૃતત્વના પુત્રો છીએ, અહીંયાગડી અમે ચિરકાળ સુધી નિવાસ કરેલો છે, અમે અહીંયાગડી કાયમ રહેલા છીએ. ગ્રેટ સોલ્સ ધેર ગ્રેટનેસ કન્સિસ્ટ ઇન એ ન્યુ ક્રિએશન ઓન ધી અર્થ. પૃથ્વી પર નવું સર્જન કરવું એ મહાન આત્માઓનું કાર્ય છે. હું એ તારા હવે સંમતિ માંગણી આ જગતની અંદર મહાન સર્જન કરવા માટે, આ સત્યવાનનો ઉદ્ધાર કરવા માટે, સત્યવાનની સાથે આ પૃથ્વી ઉપર રમવા માટે હું જાણે પૃથ્વી ઉપર આવીશું. પૃથ્વીના આત્માનો ઉદ્ધાર કરવા માટે હું આવીશું. મારે તમારી સાથે આનાગાન કરીશ. પરમ પરમાત્મા સાથે મા ભગવતીનો વાર્તાલાપ થાય છે અને છેવટે પરમ પરમાત્મા એમને આશીર્વાદ આપે છે. ચાર વખત સાવિત્રીને ઉદ્દેશીને એ પરમ શબ્દ તરીકે સાવિત્રીને ઉદ્બોધન કરે. ઇટરનલ વર્ડ, અ ક્રિએટિવ વર્ડ, આ પ્રકારના ઉદ્બોધનનું સાવિત્રીને ચાર વખત કરે છે. સાવિત્રી તું કોણ છે, આ સત્યવાન કોણ છે, તમે કોણ છો, એ બંનેની વાત ఆ పరం ప్రభు సావిత్రిని సంధ్యావేసి ఈ భావు మాట గ్రేట్ వర్డ్ ఏక్ నవ్వు సజన్ కన్నా నవ్వు శబ్ద చే అనే ఈ షర్ట్ అనే అనంత కాబట్టి మీ ఆ జగత్ నింద ముఖ్యంలో చే అనే ఏ షర్ట్ పిలుస్తా కార్య కరేసి ఆ సత్యవాన్ ఇదో జగత్ నువ్వు ఆత్మా చే అనే జగత్ నా ఆత్మాను ధర్మ కార్యదాన్ని సౌకర్యం చే తమే కరు ఆ జగత్ నింద సమరత్వాన్ని ప్రాప్తి కరు ఆ జగత్ నింద ఏ దేవ్య తత్వం చే ఏ దేవ్య తత్వాన్ని ధారణ కరి నీ జగత్ నింద దివ్యతాన్ని చెయ్యాలి ఆ వరదాన్ని అందజేసే బాణ్ దాచిపోయిన మన్ని శంకాప సావిత్రిని శంకాపాడు మాచినారనే శంకాతాయని చెందే లెక్కేసి ఈమనే హోస్టైల్ ఫోర్ ప్లేన్ ఇట్స్ పర్ఫెక్షన్ రైట్ కోయి కాసిన శక్తి పుతాని హకుమత్ ఆ పృథ్వీ ఉపర్ కాయం రాగా మనతో హోయ్ Man refuses divine destiny. That manas, aan tattvane sikhapa mani tajyar na thai, erikar sahakar arvane mani tajyar na thai, open, aan kaya avasyam abhirite tashe. Even a hostile person should play his perpetual life, even a humanity refuses its divine destiny, even man is will happen, this will occur. Chevate ultimately, mrutyulu man mrutyu vanyagari kashe, ati manav vanyagari janmale se, ati manav a jagat no agresar vanshe, ane ena dvara a jagat ni antar tevya rupan sa kami aakshe. A vartan, Savitri ne, param prahu, param parmatma, te param parmatma apeshe, te angri param parmatma no varnan, લગભગ 75 લાઈન ની અંદર શ્રી અરવિંદ કરે છે આ પરમ પરમાત્મા કોણ છે ઓલ ગ્લોરી એન્ડ ઓલ ડિવિનિટી વેર કલેક્ટેડ હિયર ઇન અ સિંગલ ફોર્મ ઓલ વર્શિપ લાઈઝ ટુ હુ ઇઝ ફ્રોમ વન પ્લેસ હી બોર ઓલ ગોડહેડ ઇન હિઝ ગ્રેન્ડિયોસ નેમ્સ સર્વ દૈવત્વો સર્વ દેવો આની અંદર એકાંત થઈ રહ્યા હતા સર્વ શક્તિઓ ની અંદર એકાંત થઈ હતી સર્વ દેવો એના આંખો માંથી સર્વને જોઈ રહ્યા હતા ఆ పరమ ప్రభును వర్ణం నేను శ్రీ అరవింద్ సాగిన గాయత్రి మంత్రుల బోధనా గాయత్రి మంత్రుని అందరు వరం రూపం లభించే ఈ వరం రూపం నేను ఆ పేకాల ఉపనిషత్తు పరిప్రేక్షించారు ఈ వరం రూపం వర్ణం శ్రీ అరవింద్ లెక్క పంచోదే దాని అందరు ఆ అజ్ఞానమే ముగ్గుతుంది He wore all bodies in his grandiose limbs. He wore the crown of fourfold being in his face. Chatushvara Brahma je Mandukya Upanishadini Karvatrama Mahavisha. The Virat, Hiranya Garbha Prasana ne Duriya. A Chatushvara Brahma je Mandukya Upanishadini Karvatrama Mahavisha. A Mandukya Upanishadini Chatushvara Brahma no Shikhala. Eno Mukut. A Putari in the Dharap Karidharato. And a Kachiti. లగభగ మండుకి ఉపనిషత్ అత్మని దాని అంగ్రేజీ విరాటను వర్ణం కలిసే హిరణ్య గర్భను వర్ణం కలిసే రాజ్యను వర్ణం కలిసే అనే కళాత్కరణను కూడా వర్ణం కలిసే త్యాగ పరిస్థితి ఈ ఆ భగవాన్ అప్పుడు ఆకర్షి జగత్ ని అందర్ ఏ దివ్యతాన్ని తెలియవాని మాటే పరం పరమాత్మ శ్రీ అరవిందే ఇది మహాన్ తపశ్చర్య ఆ విశ్వని అందర్ ఆదరణించి అనే ఏ విశ్వని అందర్ ఏ మహాన్ తపశ్చర్యాది అనే ఎనీ సిద్ధి ఒక రాత్రి అనే విశ్వని భేట్మా అతడి విశ్వని వరం తరిగే అతనిచ్చే విశ్వని హనుమతి తరిగే అతనిచ్చే మా మనుషులను కోరి అతని కే మనుషుని ఇచ్చా థాయ మదన్ కరీ శక్తి దేవోనే పాండ్ ఇచ్చా థాయ తో ఆ సత్యాన్ని మదన్ కరీ శక్తి పాండ్ એ સર્વનું પરિણામ તો મનુષ્યને માટે જ છે આ પૃથ્વીને માટે જ છે મનુષ્ય મદદ કરે કે ના કરે આ અવશ્ય આવી રીતે થવાનું છે એક એક દિવ્ય મુહૂર્ત આવવું જોઈએ કારણ આ પ્રવાહની અંદર કે જ્યારે આ વસ્તુઓ સિદ્ધ થઈને રહેશે જેમ ભક્તિનો ઉદય શ્રી કૃષ્ણના વૃંદાવનમાં જબરજસ્ત થયો પણ ત્યાર પછી તે હજારો વર્ષ પછીથી એની ચર્ચા કરતા એને એવી સિદ્ધ થઈ તેમ આ પણ એક દિવ્ય મૂર્તની અંદર આ સર્વ વસ્તુઓ સિદ્ધ થશે એવી વાત શ્રી અરવિંદે આ સાવિત્રી અંદર આપી છે. અને ત્યાર પછી તે સાવિત્રીને સિદ્ધવાન પોતે પૃથ્વી ઉપર પાછા કરે છે અને પૃથ્વી ઉપર પાછા કરી એક નવીન સર્જન કરી રાજા વિમલસેન જે અશોક સત્યવાનનો પિતા છે એને એ આંગળો હતો એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને સામ્રાજ્ય પાછું મળે છે. આ બધી વાત હું વર્ણન શ્રી અરવિંદે આ સાવિત્રી અંદર કરેલ છે. તો આ રીતે આ દિવ્ય યોગ સુપ્રામંડલ યોગ આ પૂર્ણ યોગ એની સમગ્ર કથા આપણે આ ત્રણ દિવસ દરમિયાન કઈ પહોંચશે કઈ મારી સમજ પ્રમાણે જે રીતે મને સમજણ પડી હતી મેં આપને સમક્ષ આ કરી છે. આ આખી વસ્તુનું એકમાત્ર ઉદ્દેશ એ છે મારે પોતાને માટે કે પરમાત્માને ગુણગાન કરવા
Thank you.